శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్ రాజ్కోట్ పత్ర సమీక్ష పత్రంక్ బస్సోనే తేర్ తారీఖ్ 20 ఏప్రిల్ 2017. పురాణ పురుషనే నమో నమ ఏకేతా ఆ పత్ర పరమ కృపాడు దేవ એ પરમાત્મા સ્વરૂપ જે છે એ પુરાણ પુરુષ છે. આદિ પુરુષ, પુરાણ પુરુષ આ શબ્દો જુદા જુદા વપરાયા છે. સિદ્ધ પુરુષ તો એ શુદ્ધ જે આત્મા છે, જેને જૈન દર્શનમાં ઈશ્વર કહ્યું છે, એ પુરાણ પુરુષ છે. એને નમસ્કાર કરીને પહેલા પેરેગ્રાફમાં કહે છે કે સંસારનું સ્વરૂપ કેવું છે. સંસારની 12 ભાવનાઓમાં આપણને પહેલી ભાવના અનિત્યની છે અને બીજી ભાવના અશરણની છે. તો કે જે સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને વિશે એક સત્પુરુષ શરણભૂત છે. કેમ કે એની વાણી વિના, એના બોધ વિના આ સંસારનો તાપ એ કોઈ છેદી શકે નહીં. અહીંયા સત્પુરુષનું મહાત્મ્ય મૂક્યું છે. પુરાણ પુરુષને કહે છે કે આવો આ સંસાર, એમાં રઝળતા રખડતા જીવો, એને સંસાર તો અશરણ છે પણ સંસારને વિશે કોઈ શરણભૂત વાત હોય, કોઈ શરણભૂત પદાર્થ હોય તો તે સત્પુરુષનો બોધ છે, સત્પુરુષની વાણી છે. બધે જ બળતરા છે, જ્યાં જાઓ ત્યાં સૌ પોતાની ગાય છે, સૌ પોતાના દુઃખો ગાય છે. કોઈ જગ્યાએ જીવને ઠરવા પણ દેખાતું નથી, સાતા ઉપજાવે એવો સંગ દેખાતો નથી. એવા આ બળતા જડતા સંસારમાં સત્પુરુષ, એનો બોધ, સત્સંગ, સત્સમાગમ એ એક જ આધારભૂત છે. અમે એનું ધ્યાન કરીએ છીએ, તારું નહીં. હજુ આ કૃપાળુ દેવની શૈલી, અમે તારું ધ્યાન નથી કરતા પણ જે વાણીયુક્ત છે, જે બોધયુક્ત છે, જે પ્રત્યક્ષ સંસારના તાપને છેદી શકે છે, જીવોને સાતા પમાડી શકે છે, એવા આ સંસારની અંદર શરણભૂત એવા સત્પુરુષ છે. તારું તો સ્મરણ છે, આની તો ભક્તિ કરી શકાય. એટલે એને અમે કહે છે એનું ધ્યાન, એના ચરણનું ધ્યાન કરીએ છીએ. શા માટે વધારે સમજાવે છે આ સત્પુરુષનો ઉપકાર શું? તો સંસારમાં રઝળતા એવા જીવોને અસાતા સિવાય કંઈ નથી પણ એને ક્વચિત સાતા પ્રાપ્ત થાય. તો એ સાતા સત્પુરુષ પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ ન થાય, આ સિદ્ધાંત. સંસારમાં કોઈને સાતા, અનુકૂળતા, શીતળતા, પ્રિયતા એ પુણ્ય વિના ન થાય. ગમે તે સંજોગોની સ્થિતિનો વિચાર કરો કે મને આમ જોઈએ, મને તેમ જોઈએ, આ હોય તો સારું, આ હોય તો સારું, બધી વાત સાચી પણ જગતનો નિયમ શું છે? કે જો પુણ્યનો ઉદય હશે તો તને તારી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ સુગમ થશે. જો પુણ્યનો ઉદય નહીં હોય, જો પુણ્ય ક્ષીણ હશે તો એકેય વસ્તુ પુરુષાર્થ કરવા છતાં પ્રાપ્ત થઈ શકે નહીં. આ વાતને સમજવી જોઈએ કે સંસારની અંદર સાતા અસાતામાં અસાતા જ વિશેષ છે, પણ ક્યાંક કોક જીવને સાતા જોવા મળે છે. એ સાતાની પાછળનું તત્વ કયું છે? તો કે જીવની ઈચ્છા, જીવનો પુરુષાર્થ, જીવની પોતાની ભાવના, એ કંઈ કામ કરતી નથી. પ્રારબ્ધમાં શું પ્રાપ્ત થાય છે? પ્રારબ્ધ શેનું બનેલું છે? તો કે પ્રારબ્ધના બે તત્વ છે, પાપ અને પુણ્ય. જો પાપની બહુલતા હશે તો બધા જ દાવ ઊંધા પડશે, ધારેલું કંઈ નહીં થાય. પણ જો પુણ્યની અનુકૂળતા હશે, પુણ્યનો ઉદય હશે, પુણ્યનો સાથ હશે, તો ન ધારેલું પણ આવીને મળશે. તો આ જે પુણ્ય છે એ પુણ્ય સત્પુરુષ વિના શક્ય નથી. આ સિદ્ધાંત કે લોકોએ આ પુણ્ય ક્યાંથી જાણ્યું? તો સત્પુરુષની. તો સત્પુરુષનો બોધ આ કાળઝાળ સંસારમાં અમી છાટણા જેવો છે. તો એ કહે છે કે એનો મૂળ સત્પુરુષ છે, અને અમારી તો એવી શ્રદ્ધા છે કે એક અંશ રાતાથી માંડી પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. સત્પુરુષનું મહાત્મ્ય કૃપાળુ દેવે ગાયું છે, એટલે કેટલું ગાયું છે, ભરી ભરીને, પાના ભરી ભરીને, અને એટલું અકથ્ય જેને કહી શકાય એવો રહસ્ય પરમાર્થ માર્ગનું એમણે ખુલ્લું કર્યું છે. પણ હોવો જોઈએ સત્પુરુષ. આપણી મુશ્કેલી શું છે? મહાત્મ્ય જાણ્યો પછી ગમે તેને પકડી લીધો અને એને સત્પુરુષ ઠરાવી દીધો, કાંઈ લાભ થાય નહીં, કંઈ વળે નહીં. જ્યાં સુધી સત્પુરુષનું ઓળખાણ ન થાય ત્યાં સુધી કોઈની પણ ભક્તિ અધિકાર વિનાની એ શું ફાયદો આપે? કારણ કે જગતનું કલ્યાણ કરવાનું આધાર શું? સત્પુરુષનું યોગબળ. પણ જેના યોગબળના ઠેકાણા ન હોય એ જગતનું, એનાથી જગતનું કલ્યાણ થાય નહીં. તો એક અંશ સાતાથી સત્પુરુષ સાતા પમાડી શકે, અને પૂર્ણ કામતા એટલે સંપૂર્ણ સિદ્ધ અવસ્થા, આત્માની સિદ્ધિ, એ પણ સત્પુરુષના અનુગ્રહથી પ્રાપ્ત કરી શકાય છે. આવો સમર્થ છે, એની સમર્થતામાં એ કહે છે કે આટલી બધી સમર્થતા હોવા છતાં એને કોઈ સ્પૃહા નથી, ઓળખાણના એટલા બધા ગુણો બતાવ્યા છે, લક્ષણો બતાવ્યા છે, મુમુક્ષુને ધીરજ નથી, વિચારણા નથી, શાંતિ નથી, એટલે સત્પુરુષ સંબંધી વિચારણા કરતી વખતે એને આ પકડાતું નથી કે સ્પૃહા વિનાનો પુરુષ છે. આ અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, અંતરંગ સ્પૃહા નથી. એની તમે ભક્તિ કરો ન કરો, એને કંઈ આપો ન આપો, કશું જ નહીં કહે. બદલામાં જેને કંઈ જોઈતું નથી એની કરુણા નિષ્કારણ કરુણા છે, નિષ્કામ કરુણા છે. પુરુષનું ઓળખાણ થવું એમાં એના ગુણોનું ઓળખાણ થવું જોઈએ, એની દશાનું ઓળખાણ થવું જોઈએ. આપણે અત્યારે બાહ્ય લક્ષણથી જ સત્પુરુષને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ અને ભજના કરીએ છીએ, એને કારણે સાચું શરણ આપણને ક્યારેય પ્રાપ્ત થતું નથી કે જે શરણથી જીવ સંસારને તરી જાય. સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, આ બીજો ગુણ છે. આ ઉન્મત્તતા ખ્યાલ આવે એની વાતમાં, બોલવામાં, એના ઉપદેશમાં, એના બોધમાં કે અહીંયા જ છે ને, અમારું જ છે ને, અહીંયા સિવાય ક્યાંય નથી ને, આવું ઘણું બધી આ બધી ઉન્મત્તતા છે. સત એ કોઈના બાપનો ઇજારો નથી. છતાં મનની અંદર આવા વિચારો આવે કે અમે કહીએ તે જ સત, અમારી માન્યતા તે જ સત, એ જ કલ્યાણનું કારણ, બીજે કંઈ કંઈ થાય નહીં, તો એ ઉન્મત્તપણું છે. જેમ સ્પૃહા ઓળખવી આકરી છે, કશું જ સત્પુરુષને સ્પૃહાનું હોય, માન નહીં, સન્માન નહીં, જય નહીં, પ્રસિદ્ધિ નહીં, પ્રતિષ્ઠા નહીં, જય જયકાર નહીં, કાંઈ નહીં, કોઈ લૌકિક માનની કોઈ કામના જ નથી. એનાથી સદંતર એ તો ઉપર ઉઠ્યા છે. વંદે ચક્રી તથાપિ ન મળે માનજો. હવે ચક્રવર્તી તો આ કાળમાં રહ્યા નથી, પણ પોલીસ કમિશનર આવવાનો હોય કાર્યક્રમમાં તો ગાંડો થાય કે આ કાર્યક્રમમાં, અમારા ગુરુના કાર્યક્રમમાં પોલીસવાળા આવ્યા હતા, કલેક્ટર આવ્યો હતો, ન્યાયાધીશ આવ્યો હતો. આ તો બધા લૌકિક છે બધા, અને છેલ્લા ઉતારા છે બધા, સંસાર સમાજના છેલ્લા પાટલે બેઠેલા છે. ક્રિમિનલ સાથે જેને રાતની સંબંધ છે, એવા તારા લોલામાં બેઠા હોય, એ શું તારું ગૌરવ છે? આવે જ શિષ્યની ભક્તિ, શિષ્યનો જો પ્રેમ દેખાય, પ્રેમ દેખાય, અર્પિત ભક્તિ, ભક્તિનો અર્થ જ અર્પણતા. એટલે અહીંયા કહે છે એને ઉન્મત્તતા નથી. ત્રીજી વસ્તુ કહે છે પોતાપણું નથી. જો આ બધા કેટલા ગુણો, જેમ કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં લક્ષણ આપ્યા છે ને, એમ કેટલાય પત્રોની અંદર જ્ઞાનીના અને સત્પુરુષના લક્ષણ, શું કામ આ બધા સાદા સાદા શબ્દો આપ્યા છે કે સામાન્ય મુમુક્ષુને પણ એનું ઓળખાણ થાય, નહીં તો દુર્લભ છે. ઓળખાણ નહીં થાય, છેતરાઈ જશો, ગમે તેનો પલ્લો પકડી લેશો, એથી કરીને કોઈ કલ્યાણનું કારણ મળશે નહીં. એટલે એ કહે છે પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી. એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. અને ત્રિલોકના નાથને વશ કરવા છતાં પણ એવી રીતે અટપટી દશાથી વર્તે છે, મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. અને એની અવશપણું કેટલું છે, તો કે ત્રિકાળ અસંગતાથી રહ્યા છે, જે અસંગપણાથી ત્રિકાળ રહ્યા. આ વધારાનો એક ગુણ, મુમુક્ષુમાં જો અંતરદૃષ્ટિ હોય તો જ એને સત્પુરુષની અસંગતા ઓળખાય. આ અસંગતામાં ક્યાંય સત્પુરુષને કોઈની સાથે સાંસારિક વાલપ હોય નહીં. છ પદના પત્રમાં જેમ કીધું કે આ મારો શિષ્ય છે, ભક્તિનો કરતા છે, માટે મારો છે. આ બધી સાંસારિક વાલપ છે, સત્પુરુષમાં લક્ષણ ન હોય તો સત્પુરુષમાં શું હોય? અસંગપણું. દસ હજારની વચ્ચે ઘેરાયેલો હોય તો પણ અસંગ હોય. દસ હજાર લોકો એને માનતા હોય કે આ મારો છે, બેઠેલા બધાને એમ થાય કે અમારા છે, એને કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભાવ ન હોય. આવું એનું અસંગપણું એ કહે છે એ ત્રિકાળ છે. એવા સત્પુરુષના અંતઃકરણને જોઈને અમે પરમ આશ્ચર્ય પામીએ છીએ. કેમ સત્પુરુષનું મહાત્મ્ય કૃપાળુ દેવે પરમાત્મા સમાન કહ્યું છે, અને ક્યારેક પરમાત્માથી અધિક કહ્યું છે. જ્યાં સિદ્ધ ઉપકારી બની શકે ત્યાં અરિહંત નહીં, પણ જ્યાં અરિહંત ઉપકારી બની શકે ત્યાં સિદ્ધનું પણ કોઈ કામ નહીં. આ વિવેક છે સમજવાનો. મુમુક્ષુ સાધક પરમાર્થના ઉપાસકો એણે આવો સૂક્ષ્મ વિવેક ભેદ રહસ્ય મર્મ એ પકડવાનું છે. શબ્દોને પકડીને દોડાદોડી કરો માં અંતઃકરણની અંદર એક સ્પષ્ટ સાધનાની રેખા તૈયાર થઈ જવી જોઈએ. એટલે કે છે, હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. હવે તારા શાસ્ત્રમાં પરંપરાએ થયેલા આચાર્યો જે કંઈ ગચ્છની પરંપરા છે, મતની પરંપરા છે, એમાં પછી આવું પ્રતિપાદન થઈ ગયું કે આ કાળમાં મોક્ષ ન હોય. તો કે છે, એ પ્રતિપાદન તું અમારો વિરોધ નથી, રાખો એ શાસ્ત્ર, તમે રાખો એની પૂજા કરો, કબાટમાં રાખો, એનું જે કંઈ પૂજન થાય કરો, કંઈ રાખો, અમને એનો વાંધો નથી. પણ અમને તો તું મોક્ષનો આપતો કંઈ નહીં, આ સત્પુરુષના ચરણ આપજે, આવો અમને અવસર આપજે. તારી કૃપા જો અમારા ઉપર થાય, પરમાત્માની કૃપા, તો અમને સત્પુરુષનો યોગ મળે. કેમ કે સંસારની અંદર છે, એ હજી વિદેહી થયા નથી, એ દેહ સહિત પરમાત્મા છે. અમને એનું ઓળખાણ થાય અને અમે એની ભક્તિ કરી શકીએ એવું તો સામર્થ્ય આપજે. એટલે કહે છે કે હે પુરાણ પુરુષ, અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. જો આ વાક્ય એમણે જે કહ્યું છે ને કે સદગુરુમાં અને પરમાત્મામાં પણ અંતર નહીં માનવો, પુરાણ પુરુષમાં અને સત્પુરુષમાં પણ કોઈ અંતર નહીં, અને સાદી લીટીની અંદર એને આપણને રોજની પ્રાર્થના આપ્યો કે સદગુરુ સંત સ્વરૂપ તો જ એ દ્રઢતા કરી દે છે. એક સ્વરૂપ બાહ્યથી સિદ્ધ થયેલું છે, એક સ્વરૂપ અંદરથી સિદ્ધ જ છે, પણ બાહ્ય ક્યાંક એને કર્મના આવરણ હજુ નડે છે. પણ એની દશાની દ્રષ્ટિએ તો બંને સરખા છે. અરિહંત અને સિદ્ધની અંદર જ્ઞાનની અપેક્ષાએ, આત્માના ગુણોની અપેક્ષાએ, આત્માની પ્રગટ શક્તિની અપેક્ષાએ કોઈ ભેદ જ નથી. અરિહંત કે સિદ્ધ, માત્ર અમને યોગ હોવાને કારણે એ આપણને બોધ આપે છે, સિદ્ધ આપી શકતા નથી, સિદ્ધને યોગ નથી. તો અમે તો એનામાં કોઈ કે છે ભેદ સમજતા નથી, અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને પણ ઓળખી શકીએ એમ. આ ન સમજાય ત્યાં સુધી, આ વાત બેસે નહીં ત્યાં સુધી આપણી મતિ કલ્પનાથી ગાંડા કાઢવા નહીં ગમે તે પ્રકારના. આત્મસિદ્ધિની ગાથા સદગુરુના ઉપદેશ વણ સમજાય અને જીનરૂપ, જિનેશ્વરનું જે સ્વરૂપ છે, શુદ્ધ આત્માનું જે સ્વરૂપ છે, સિદ્ધ આત્માનું જે સ્વરૂપ છે, એ સદગુરુના ઉપદેશ વિના સમજાય નહીં. તારે જિનેશ્વરની પૂજા કરવી છે, પણ જીનનું સ્વરૂપ તો સમજતો નથી. તો અહીંયા એટલું બધું, મારે સિદ્ધ થવું છે, સિદ્ધપદની ભાવના છે, અપૂર્વ અવસર એ સિદ્ધપતિની ભાવના છે, પણ સિદ્ધનું સ્વરૂપ શું? સિદ્ધનું સ્વરૂપ કોણ ઓળખાવે? તો કે સત્પુરુષ સિવાય સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીને રૂપ સમજ્યા વણ ઉપકાર સૌ. સમજીએ જીન સ્વરૂપ. અરે સમજ્યા વિના ઉપકાર શું થાય? તો ગમે એટલું કર, પણ સમજીશ તો જીનના સ્વરૂપને પામીશ, સમજીશ તો જીનના સ્વરૂપને પામીશ. પ્રભુશ્રીએ જેમ કહ્યું કે કૃપાળુ દેવને નિશ્ચયથી જે ઉપાસે છે, એના ચરણમાં જે વળગ્યા છે, એ પુણ્યશાળી જીવોને અમારા નમસ્કાર છે, કારણ કે તેઓ સત્યને વળગ્યા છે. અને તો પછી કૃપાળુ દેવની જે ગતિ થઈ એ ગતિ એમની થશે. સમજીએ જીન સ્વરૂપ, કૃપાળુને સમજીએ તો કૃપાળુ જેવી અવસ્થા પ્રાપ્ત થાય. જીનેશ્વરને સમજીએ તો જીનેશ્વરની અવસ્થા પ્રાપ્ત થાય. પણ જીનેશ્વરની આપણી સમજણની અંદર કંઈ પણ પ્રકારની કચાશ આવે કે સંપૂર્ણ વિતરાગ છે અને આપણે એમાં રાગનું આરોપણ કરીએ તો એ સંપૂર્ણ સર્વજ્ઞ છે અને આપણને એમ થાય કે આ એને ખ્યાલ નહીં હોય. આપણું જ્ઞાન આવી તો અનેક પ્રકારની આપણી મુશ્કેલીઓ છે. એટલે કે છે, અમને કારણ કે તું વશ છતાં અને તારું સ્વરૂપ સમજાવનાર કોણ? સત્પુરુષ. તો તું એને વશ છો ને? જગતનો કોઈ જીવ તારા વિના એને ઓળખી નહીં શકે, સાચું ઓળખાણ નહીં થાય. ઘણી વાર કૃપાળુદેવના પત્રોમાં આવે કે આ જીવનો દોષ એટલો જ છે ને ક્યારેય સત્પુરુષને ઓળખા નથી. અનંત કાળમાં પણ એને સત્પુરુષને, જ્ઞાની પુરુષને ઓળખા નથી. અને જ્ઞાની પુરુષથી કંઈક એની કહેવા પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે કંઈ કર્યું નથી, બાકી કરવામાં તો કંઈ બાકી નથી રાખ્યું, ઘણું કર્યું છે. પણ જે કર્યું છે તે સ્વચ્છંદે કર્યું છે, પોતાની મતિકલ્પનાએ કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. એટલે પ્રભુશ્રી એક ઉપદેશ છાયામાં સરસ લખ્યું છે, ઉપદેશ બોધમાં એમણે કહ્યું કે મનુષ્ય ભાવમાં કરવાનું શું છે? તો કે આવા અનંત મનુષ્ય ભાવમાં તે કરવાનું તો ઘણું કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર કંઈ કર્યું નથી. માટે તારે આ ભાવની અંદર જે કંઈ કરવું છે તે જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલવું છે. કેમ કે જ્ઞાનીની આજ્ઞામાં સત્પુરુષનું સ્વરૂપ સમાયેલું છે, મતિ કલ્પનામાં નહીં, સ્વચ્છંદમાં નહીં. એટલે 200ના આંકની અંદર બોલ આપ્યો 13મો, કે જીવ સ્વચ્છંદે કરીને અનંતકાળ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન પામે. આટલું સત્પુરુષનું મહત્વ છે, એ સિદ્ધ આત્મા પણ એને વશ છે. તો કે હે નાથ, એટલે અમે એને સ્તવના કરીએ છીએ, વંદના કરીએ છીએ, ભજના કરીએ છીએ. હવે કદાચ એમાં તું રહી જા, અમે આખો દી આમાં કરતા હોય તો તારે જો કે એને ખોટું લાગે જ નહીં, કારણ કે એ પૂર્ણ વિતરાગ છે, એ પૂર્ણ વિતરાગ છે. એટલે કે છે સરસ. એટલે અમે કદાચ એક સત્પુરુષની સાથે રહીએ તેમાં તારે કાંઈ માઠું નહીં. આ તો શૈલી છે, સંતોની કહેવાની શૈલી છે, સરસ મજાની છે. એમાં ક્યાંય કોઈના પ્રત્યેનો અભાવભાવનો હોય, રાગનો હોય, દ્વેષનો હોય, ટેકાનો હોય, મહાત્મ્ય હોય, ઉજળું મહાત્મ્ય હોય એ પકડાવવું જોઈએ. આપણી વૃત્તિ ઉજ્જવળ હોય, આપણા ભાવ ઉજ્જવળ હોય, આપણી ભક્તિ નિર્મળ હોય, આપણી ચિત્તની વિશુદ્ધિ હોય, તો કૃપાળુ દેવના એક એક વચનમાં આપણે ઉલ્લાસિત થતા જઈએ. જ્ઞાનીના વચન પ્રત્યે ઉલ્લાસિત થતો જીવ જળ ચેતનને ભિન્ન કરીને સમયે સમયે નિર્જરાના માર્ગે આગળ વધે છે. ઉલ્લાસિત એને તો પ્રભુના વચનો જેમ સાંભળે, જેમ વાંચે, તેમ એનો ઉલ્લાસ વધતો જાય, કારણ કે એ એનો ચિત્તની વૃત્તિ છે. એટલે લખ્યું કે વિશુદ્ધ ચિત્તે, આજે વાંચવા બોધ સત્સંગ વિશુદ્ધ ચિત્તે. અને પછી એક પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે જ્ઞાની પુરુષ આ ત્રિકાળની વાત જાણે તો કહે કે નહીં. જ્ઞાનીનું એક લક્ષણ છે કે એને ત્રણેય કાળનું જ્ઞાન વર્તે છે, તો કહે કે નહીં એ બાબતમાં શું તમારે કહેવું છે? તો કૃપાળુદેવ શું જવાબ આપ્યો છે? ઈશ્વરની ઈચ્છા એવી છે કે પારમાર્થિક વાત સિવાય બીજી કોઈ વાત જ્ઞાની કરે. કોની ઈચ્છા છે? હવે જ્ઞાનીને કઈ પોતાની ઈચ્છા હોય તો સ્વચ્છંદ થયો કે બીજું થયું? અભિમાન થયો? તો સત્પુરુષ તો એ જ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ જેનું જીવન છે. એટલે કે છે, ઈશ્વરની ઈચ્છા એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળી વાત પ્રસિદ્ધ ન કરે. અને જ્ઞાનીની પણ અંતર ઈચ્છા તેવી જ જણાય છે જેવી કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી. એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. જ્ઞાનીની દશા કેવી છે? જેમ ઈશ્વરની ઈચ્છા છે એમ જ્ઞાનીની દશા પણ કેવી છે? તો કે છે, એને પણ કોઈ આકાંક્ષા નથી અને કૃતકૃત્યતા છે, જેને કંઈ કર્તવ્ય નથી. મારે આને એના ભવ કહેવાય કંઈ મારી ફરજ નથી, હું જાણું ત્યાંથી શું. કાલ તારું આમ થવાનું છે ને, ધંધામાં આમ થવાનું છે ને, અહીં આમ થ, આ બધું કામ છે એ ઓલા જ્યોતિષ શાસ્ત્રીઓનું છે, જ્ઞાનીઓનું નથી. વિતરાગ માર્ગનો જ્ઞાની લૌકિક વાતમાં ઉપયોગે ન મૂકે પોતાનો. તો આ રીતે પોતાનું મહાત્મ્ય સ્થાપિત કરવા જો કોઈ જ્ઞાની આવી પ્રકારની ચેષ્ટા કરે તો તે જ્ઞાનીનું લક્ષણ નથી અને તે આ વિતરાગ ઈશ્વરના માર્ગમાં નથી. અમને આમ કીધું ને, અમને આમ કીધું, તને જે કીધું એ તું જાણે, તારું ભવિષ્ય જાણે, પણ જે કંઈ થઈ એના ઉપરથી નક્કી એટલું જ કે તું જ્યાં ગયો છો એ વાત જગ્યા સારી નથી, એ કલ્યાણની નથી. એટલે અહીંયા જેને કોઈ પણ, કેમ કે જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી, જો આપણે આ બધું માનીએ છીએ કરુણાના નામે, એને કહી એટલે એ તો બિચારા કહે ને પછી પૂછીને કરવાનું, અને આ જે ધંધો ચાલ્યો છે ને પૂછવાનો, સાંસારિક એક એક વાતની અંદર પૂછવા જવાનું. કેમ કે જ્ઞાની જ્યારે એ વિવેક ચૂકી ગયા છે એને કંઈ કર્તવ્યરૂપ નથી. તારા ભાગ્યમાં જે હશે તે થશે, મને શું પૂછે છે, હું એનો કન્સલ્ટન્ટ નથી. લોકો જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછવા જાય, સોલિસિટરને પૂછવા જાય, ડૉક્ટરને પૂછવા જાય, એમ જ્ઞાની પાસે જાય પોતાના પ્રશ્નો લઈને અને આ એને જવાબ દે. એની નજરમાં બધું આવી જાય, એની નજરમાં આવે તો એને કંઈ કર્તવ્ય નથી. એ આ એની વિશેષતા છે. પરમાર્થ વાત સિવાય કંઈ ન બોલવું એવી ઈશ્વરી ઈચ્છા છે. અને જ્ઞાની ઈશ્વરી ઈચ્છાથી ચાલે નહીં, કારણ કે એમાં એકત્વ કીધું છે, ઈશ્વર અને જ્ઞાનીમાં પણ ભેદ કરવાનો નથી, ભેદ નથી એમાં કોઈ. તો પછી અકાર્ય તે જ્ઞાની કદી કરે નહીં. કૃપાળુદેવ શબ્દ લખ્યો કે અકાર્ય જે જ્ઞાની માટે અકાર્ય છે તે કદી કરે નહીં. ગમે તેવો પોતાનો પ્રિય હોય, ફેવરિટ હોય, પેલા તો પ્રિય કે ફેવરિટ હોય જ ન શકે, હોય તો જ ત્યાં વાત ખોટી પડી ગઈ. એટલે નાની એવી વાતમાં પણ કૃપાળુદેવે આપણને ઢગલે ને પગલે જ્ઞાનીનું સરણું કીધું છે, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કીધી છે, એનો સમાગમ કીધો છે, આટલું બધું કીધું છે, પણ એની સાથે એને ઓળખાણના આપણને સૂત્રો આપ્યા છે. એ સૂત્રો સમજીએ નહીં અને આપણી રીતે આપણે આપણું ડાપણ કર્યા કરીએ, અને પછી દરેકે દરેક નાની નાની બાબતની અંદર આજે તો ખાવું કે પીવું કે આ કપડાં પહેરવા કે આ લેવા કે આ કપડાં ક્યાં લેવા એ જ્ઞાનને પૂછવા જાય. અને પછી એમાં મહિમા ગાય લોકોમાં આવીને, આમાં કોઈ જ્ઞાનીનો મહિમા ઉત્પન્ન થતો નથી. એક તો જ્ઞાનીને પૂછવા ન જવાય, અને બીજું જ્ઞાની જો જવાબ દઈએ તેને જવાબ દેવો ન જોઈએ, તો જ્ઞાની નથી. સાંસારિક વિષયો પ્રતિ એની વલણ છે, એને વાલપ સંસારગત થઈ મને જેમ રસ થાય. તમે મને પૂછો 50 પ્રશ્નો તમારા સંસારના અને મને રસ આવે તો મારી વાલપ શું? પામે તેનો સંગ. આ વાત આ પત્રની અંદર બહુ સરસ રીતે સૂક્ષ્મતાથી સમજાવી. ખરેખર જો આપણને કૃપાળુદેવનો જે વાત બરોબર બેસી ગઈ હોય ને, એ વાત કયા સંદર્ભમાં કીધી છે, એ પણ આપણે સમજવું જોઈએ. કોઈ દી આપણી વાતથી આપણા અભિપ્રાયથી જ્ઞાનીના બોધને દોરવો નહીં. આપણને ગમે છે એટલે જ્ઞાનીને વચમાં નાખવા છે. તું પ્રત્યક્ષ પુરુષને ઓળખતો નથી, ઈશ્વર સમાન છે, ઓળખવાની શક્તિ નથી. અને પછી કૃપાળુદેવે કીધું છે કે પ્રત્યક્ષ તો હોવા જ જોઈએ, મારે ગમે ત્યાંથી લાવવાના, ગમે તેને બેસાડવાના. પ્રભુએ તો એનો સૂત્રે સૂત્રની અંદર ડગલે પગલે ઓળખાણ આપી છે કે જોજો, જેનો તમે આ સંસારની અંદર સમાગમ કરો એની દશાને ઓળખીને પછી આગળ વધજો, એને કંઈ કર્તવ્ય નથી. પછી કહે છે અમે તો એવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણેય કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ પક્ષ નથી. લ્યો આ કરી માનતા. એટલે સૌભાગ્યને કીધું કે અમે જ્યોતિષ જાણીએ છીએ તે તમે ભૂલી જજો, એ કલ્પિત જ્ઞાન છે. શબ્દ પ્રયોગ વાપરો છે એ કલ્પિત છે. આટલું સ્પષ્ટ કહેવાનું, આ જગતનો અજોડ જ્યોતિષ શાસ્ત્રી હતા, અવળા ગ્રહનું જ્યોતિષ જાણતા હતા કૃપાળુદેવ. જેણે એને જ્યોતિષ શીખવાડ્યું એને પણ એને એ શીખવાડ્યું. ઓલાએ કીધું આમાં તો કરોડો રૂપિયા કમાઈ લેવાય તો તમે પ્રભુ અમને શીખડાવો, તો કે આ કાંઈ શીખડાયું આવે આવડે એમ નથી. આટલી બધી ક્ષમતા હોવા છતાં અને કેટલું જ્ઞાન ભવિષ્યનું ક્યાંય ઉપયોગ ના આપે, ક્યાંય કોઈને કાંઈ કહ્યું નથી. ધારણા આપે, સાંત્વના આપે. સુભગભાઈ લખે જ્યોતિષના જ્ઞાને કે અમે નોમ નદી મરવાના, તો કેવું કોઈ તમારે મૃતકની તિથિનો આગ્રહ રાખવો નહીં, થવું હશે એ પોતે ન કે આ તારીખે મળશે. જૂઠાભાઈનો દેહ ક્યારે છૂટવાનો છે 2 વર્ષ પહેલાં લખી રાખ્યું હતું, પણ જૂઠાભાઈને ન કે તમે આ તારીખે તમારો દેહ છૂટવાનો છે. જ્ઞાનીનું લક્ષણ ઓળખવું જોઈએ. જ્ઞાનીને કંઈ કર્તવ્યભૂત નથી. પારમાર્થિક સિવાય કોઈ વાત કરતા હોય તો એ જ્ઞાનીનું સ્વરૂપ નથી. આવા જ્ઞાનીના ચરણે અર્પિત થવું, આવા જ્ઞાનીની આજ્ઞાની અંદર આરાધના કરવી, એ પુરાણ પુરુષથી પણ વિશેષ મહત્વનું છે. એ વાત અહીંયા મૂકી છે વિશેષ અવસરે કહેશું.